એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગ્રંથસાર, વિશ્વની ઉત્તમ આત્મકથાઓ અને શ્રેષ્ઠ જીવનચરિત્રોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર, આજે આપણે એક ખૂબ જ ખાસ પુસ્તક પેટ્ટી સ્મિથના સંસ્મરણ જસ્ટ કિડ્સ પર થોડી ઊંડાણપૂર્વક વાત કરવા જઈ રહ્યા છીએ.
હા, આ પુસ્તક 2010માં પ્રકાશિત થયું અને આવતાની સાથે જ એને નેશનલ બુક એવોર્ડ પણ મળ્યો હતો નોન ફિક્શન કેટેગરીમાં.
બરાબર, અને એનું કેન્દ્રબિંદુ છે પેટ્ટી સ્મિથ અને ફોટોગ્રાફર રોબર્ટ મેપલથોર્પ વચ્ચેનો સંબંધ.
હા, પેટ્ટી સ્મિથ, જેમને આપણે ઓળખીએ છીએ ગાયિકા, ગીતકાર, કવિયત્રી અને હા, એક પર્ફોમન્સ આર્ટિસ્ટ તરીકે પણ,
અને ખાસ કરીને 1970ના દાયકાની ન્યૂયોર્ક પંક રોક ચળવળમાં એમનું નામ બહુ મોટું હતું.
બિલકુલ, એમનું જે 1975નું આલ્બમ હતું હોર્સિસ, એણે તો ઇતિહાસ રચી દીધો હતો. એટલે જ એમને ઘણીવાર પંક કવિ પુરસ્કાર વિજેતા પણ કહે છે. એમની કવિતા અને સંગીત એક સાથે ચાલતા હતા.
અને બીજી તરફ છે રોબર્ટ મેપલથોર્પ, પ્રખ્યાત ફોટોગ્રાફર, પણ એમનું કામ હંમેશા થોડું, શું કહેવાય, વિવાદાસ્પદ પણ રહ્યો.
હા, ખૂબ જ પ્રભાવશાળી અને એટલા જ ચર્ચાસ્પદ. તો આ પુસ્તક આ બંને કલાકારોના સંબંધોની વાત કરે છે, પણ આ કોઈ એમ કે સાધારણ પ્રેમ કહાણી નથી.
ના, બિલકુલ નહીં.
એવું જ લાગે છે. આ એક એવા જોડાણની વાત છે જે પ્રેમથી પણ આગળ, મિત્રતાથી પણ વધુ ગાઢ અને કલાત્મક ભાગીદારીથી પણ વિશેષ.
એમની આખી સફર કેવી રીતે શરૂ થઈ?
એમની શરૂઆત થાય છે 1960ના દાયકાના અંતમાં ન્યૂયોર્કમાં. બંને સાવ અજાણ્યા સંઘર્ષ કરતા યુવાનો તરીકે મળે છે અને ત્યાંથી શરૂ કરીને પોતપોતાના ક્ષેત્રમાં મોટા ગજાના કલાકારો બને છે ત્યાં સુધીની આખી વાત છે.
એટલે આ પુસ્તક એક રીતે પ્રેમ, કલા અને પોતાની ઓળખ, આ બધું કેવી રીતે જોડાયેલું છે એની વાત કરે છે.
હા, અને એ પણ કે ગાઢ આત્મીય સંબંધો જે હોય છે એ હંમેશા કોઈ ચોક્કસ લેબલમાં, કોઈ વ્યાખ્યામાં બંધ બેસતા નથી.
એ તો ખરું.
અને આ પુસ્તક લખવા પાછળ એક બીજો પણ ભાવનાત્મક હેતુ હતો. રોબર્ટ મેપલથોર્પે એમના છેલ્લા દિવસોમાં પેટી પાસેથી વચન લીધું હતું.
ઓ, શું વચન?
કે પેટી એમની વાર્તા દુનિયાને કહેશે. એટલે આ પુસ્તક એક રીતે એ વચન પૂર્તિ પણ છે અને એ પણ બતાવે છે કે કલા માટે જીવન આપવું એટલે શું, કેટલો ત્યાગ, કેટલી ગરીબી, કેવી શ્રદ્ધા જોઈએ.
તો પછી આજના સમયમાં પણ આ પુસ્તક એટલું જ મહત્વનું છે જેમને કલાકારોની સર્જન પ્રક્રિયા સમજવી હોય?
બરાબર, અથવા તો 1960-70ના ન્યૂયોર્કની એક ખાસ બોહેમિયન સંસ્કૃતિ વિશે જાણવું હોય.
હા, જ્યાં આ બધું આકાર લઈ રહ્યું હતું
અને માનવીય સંબંધો કેટલા જટિલ હોઈ શકે, મુશ્કેલીઓ સામે કેવી રીતે ટકી રહેવાય, આ બધા વિશે વિચારવું હોય તો આ પુસ્તક ખૂબ પ્રસ્તુત છે.
ચાલો ત્યારે એમની આ સફરને શરૂઆતથી જોઈએ. પેટી સ્મિથના બાળપણ અને ઉછેર વિશે શું જાણી શકાય છે?
પેટીનો જન્મ ન્યૂજર્સીમાં થયો હતો, એક કામદાર વર્ગના પરિવારમાં. પિતા ફેક્ટરીમાં કામ કરતા, માતા ધાર્મિક વૃત્તિના હતા.
ચાર ભાઈ બહેન હતા એમને.
હા, અને પેટી નાનપણથી જ થોડી અલગ હતી એમ એને પોતાને લાગતું. એ પુસ્તકોમાં ખોવાયેલી રહેતી, બાઇબલ વાંચતી, ફ્રેન્ચ કવિઓ વાંચતી.
ખાસ કરીને આર્થર રિમ્બોર્ડનો ઉલ્લેખ આવે છે વારંવાર.
હા, રિમ્બોર્ડનો એના પર બહુ પ્રભાવ હતો. રિમ્બોર્ડની જે ક્રાંતિકારી કવિતા હતી, એનું જીવન હતું, એનાથી પેટીને કલા એક પરિવર્તન લાવનારી શક્તિ છે એવો વિચાર મળ્યો. એનામાં એક રહસ્યમય દુનિયા તરફનો ઝુકાવ હતો.
એટલે એમ કહી શકાય કે એમનો ધાર્મિક ઉછેર, રિમ્બોર્ડનો પ્રભાવ અને પેલું કામદાર વર્ગનું બેકગ્રાઉન્ડ, આ બધાએ મળીને એમના વ્યક્તિત્વનો પાયો નાખ્યો.
હા, ચોક્કસ. ધાર્મિકતામાંથી કદાચ ઊંડાણની શોધ મળી, રિમ્બોર્ડ પાસેથી કલાની શક્તિની સમજ અને કામદાર મૂળિયામાંથી એક પ્રકારની પ્રમાણિકતા.
એમનું શિક્ષણ, કોલેજ વગેરે?
એમણે થોડો સમય ગ્લાસબોરો સ્ટેટ કોલેજમાં અભ્યાસ કર્યો, પણ પછી એક અનપ્લેન્ડ પ્રેગ્નન્સી આવી. એ સમયે બહુ અઘરો નિર્ણય હતો, પણ એમણે બાળકને દત્તક આપવાનું નક્કી કર્યું.
એ પછી
થોડો સમય ફેક્ટરીમાં કામ કર્યું અને પછી 1967માં લગભગ 20 વર્ષની ઉંમરે એ પોતાના સપનાઓ પાછળ ન્યૂયોર્ક સિટી જવા નીકળી પડી.
ન્યૂયોર્ક, મોટા શહેરમાં શરૂઆત તો અઘરી જ રહી હશે.
ખૂબ જ. શરૂઆતના દિવસો એટલે ગરીબી, ભૂખમરો, ક્યાં રહેવું એની ચિંતા, પાર્કની બેન્ચ પર પણ સુવાનો વારો આવ્યો હતો.
ઓ બાપરે.
પણ પછી એમને સ્ક્રિબનર્સ જેવી એક જાણીતી બુકસ્ટોરમાં નોકરી મળી અને ત્યાં જ 1967માં એમની મુલાકાત થઈ રોબર્ટ મેપલથોપ સાથે.
જાણે નસીબમાં લખ્યું હોય એમ.
બરાબર, જાણે નિયતિ જ હતી. તેઓ બહુ જલ્દી ગાઢ મિત્રો બની ગયા, પછી પ્રેમી, રૂમમેટ અને સૌથી મહત્વનું એકબીજાના કલાત્મક પ્રેરણા સ્ત્રોત.
પુસ્તકમાં એક પવિત્ર પ્રતિજ્ઞાની વાત આવે છે, એ શું છે?
હા, એ બહુ મહત્વની ક્ષણ છે. તેઓ ત્યારે બ્રુકલિનમાં એક જૂના ખખડી ગયેલા એપાર્ટમેન્ટમાં રહેતા હતા. ત્યારે એમણે એકબીજાને વચન આપ્યું કે ગમે તે થાય, ગમે તેવી મુશ્કેલી આવે, તેઓ કલા પ્રત્યે વફાદાર રહેશે અને હંમેશા એકબીજાનું ધ્યાન રાખશે, એકબીજાની કલાને સપોર્ટ કરશે.
પૈસા નહોતા ત્યારે પણ કલાનો સામાન ખરીદતા, ભલે ભૂખ્યા રહેવું પડે.
બિલકુલ, એ જ એમની નિષ્ઠા હતી, કલા માટેનું સમર્પણ.
અને પછી આવ્યું ચેલ્સી હોટેલ. ન્યૂયોર્કના ઇતિહાસમાં આ જગ્યાનું નામ સુવર્ણ અક્ષરે લખાયેલું છે.
સાચી વાત. 1969માં તેઓ ચેલ્સી હોટેલમાં રહેવા ગયા. એ સમયે એ હોટેલ એટલે કલાકારો, લેખકો, સંગીતકારોનું હબ.
ત્યાં કોણ કોણ નહોતું રહેતું?
જેનિસ જોપ્લિન, જિમી હેન્ડ્રિક્સ, એલન ગિન્સબર્ગ, વિલિયમ બરોઝ, આ બધા દિગ્ગજો ત્યાં આવતા જતા રહેતા, એટલે ત્યાં રહેવું એ ખુદ એક યુનિવર્સિટીમાં ભણવા જેવું હતું. આ વાતાવરણે એમના કલાત્મક વિકાસને જબરદસ્ત પુશ આપ્યો.
તો ત્યાં જ એમના પોતાના રસ્તા સ્પષ્ટ થવા માંડ્યા.
હા, એવું કહી શકાય. રોબર્ટને ત્યાં કોઈ મિત્ર પાસેથી એક પોલરોઇડ કેમેરા મળ્યો અને એણે ફોટોગ્રાફી શરૂ કરી. એ એના માટે ટર્નિંગ પોઈન્ટ હતો.
અને પેટી?
પેટી કવિતા તો લખતી જ હતી, પણ હવે એને સંગીત સાથે જોડીને પરફોર્મ કરવા તરફ વળી. એણે ગિટારિસ્ટ લેની કે સાથે કામ શરૂ કર્યું
અને ત્યાંથી જ પેટી સ્મિથ ગ્રુપનો પાયો નંખાયો, ખરું ને?
બરાબર. અને આ જ ગાળામાં એનો સંબંધ નાટ્યકાર સેમ શેપર્ડ સાથે પણ બંધાયો હતો.
રોબર્ટના જીવનમાં પણ આ સમયે ઘણા ફેરફાર આવ્યા, ખાસ કરીને એની ઓળખ બાબતે.
હા, રોબર્ટ પોતાની સેક્સ્યુઆલિટીને લઈને વધુ સંશોધન કરવા લાગ્યો. એણે ન્યૂયોર્કની જે અંડરગ્રાઉન્ડ SNM કલ્ચર હતી એને એક્સપ્લોર કરી અને ધીમે ધીમે એણે ગે તરીકે પોતાની ઓળખ સ્વીકારી.
પેટી સાથેના એમના રોમેન્ટિક સંબંધનું શું થયું?
એ સંબંધ બદલાયો, પણ એમનું જે ભાવનાત્મક અને કલાત્મક બંધન હતું એ જરાય નબળું ના પડ્યું, ઉલટાનું વધુ ગાઢ બન્યું. પેટીએ આ પરિવર્તનને ખૂબ સમજદારી અને સપોર્ટથી સ્વીકાર્યું.
અને રોબર્ટની કલા પણ આની અસર દેખાઈ?
ચોક્કસ. એની ફોટોગ્રાફી વધુ બોલ્ડ થઈ. એણે પુરુષ નગ્નતા અને શૃંગારિક વિષયો પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે સમયે બહુ જ, શું કહેવાય, નવી વાત હતી.
અને પછી બંને પોતપોતાના રસ્તે આગળ વધ્યા, સફળતા મેળવી.
હા, પેટીએ પોતાનું બેન્ડ બનાવ્યું. CBGB જેવા ક્લબમાં એમને રેસિડેન્સી મળી. CBGB તો ત્યારે પંક અને ન્યૂ વેવનું એપિસેન્ટર હતું.
પેટી ત્યાંની સ્ટાર બની ગઈ.
બરાબર. અને રોબર્ટને સેમ વેક્સ્ટાફ મળ્યા, એક ખૂબ જ શ્રીમંત કલા સંગ્રાહક અને ક્યુરેટર, જે એના સંરક્ષક પણ બન્યા અને પ્રેમી પણ.
એટલે રોબર્ટને આર્થિક સ્થિરતા મળી ગઈ?
હા, જેનાથી એ પોતાની કલા પર સંપૂર્ણ ધ્યાન આપી શક્યો. અને પછી આવ્યું 1975. પેટીનું આલ્બમ હોર્સિસ રિલીઝ થયું.
અને એનું કવર આજે પણ યાદગાર છે.
બિલકુલ. એ ફોટો રોબર્ટે પાડ્યો હતો. એ ફોટો જાણે એમના સંબંધનું, એમની ભાગીદારીનું પ્રતીક બની ગયો. હોર્સિસ આલ્બમે પેટીને આંતરરાષ્ટ્રીય ઓળખ અપાવી.
તો એમની સફળતાની ગાડી અલગ અલગ ટ્રેક પર દોડવા લાગી, પણ એમનું કનેક્શન તૂટ્યું નહીં.
ના, એ જ ખાસ વાત છે. પેટીનું સંગીત અને રોબર્ટની ફોટોગ્રાફી બંનેને ખૂબ ઓળખ મળી, પ્રશંસા મળી. તેઓ ભૌતિક રીતે અલગ રહેતા હતા, પણ એકબીજાના સૌથી મોટા સપોર્ટર અને સૌથી પ્રામાણિક ક્રિટિક હતા. ફોન પર કલાકો સુધી વાતો કરતા, પોતાના કામ વિશે, સંઘર્ષો વિશે.
પણ પછી એક દુઃખદ વળાંક આવ્યો, રોબર્ટની બીમારી.
હા, દુર્ભાગ્ય. 1986માં રોબર્ટને એઇડ્સનું નિદાન થયું. એ સમય એવો હતો કે આ બીમારી વિશે બહુ ડર અને ગેરસમજ હતા. પેટી પુસ્તકમાં રોબર્ટની જે હિંમત હતી, બીમારી છતાં કામ કરવાની જે લગન હતી, એનું બહુ જ સંવેદનશીલ વર્ણન કરે છે. એના છેલ્લા દિવસોની વાત ખૂબ હૃદયસ્પર્શી છે.
અને ત્યારે જ રોબર્ટે પેલું વચન લીધું.
હા, મૃત્યુ પહેલાં રોબર્ટે પેટીને કહ્યું કે આપણી વાર્તા તું જરૂર કહેજે. અને 1989માં રોબર્ટનું અવસાન થયું.
અને એ વચન એટલે આ પુસ્તક જસ્ટ કિડ્સ.
બિલકુલ. એટલે આ માત્ર સંસ્મરણ નથી, આ એક વચન પૂર્તિ છે એમના પ્રેમની, એમના કલા પ્રત્યેના સમર્પણની અને એમના અનોખા સંબંધની એક શાશ્વત અંજલિ છે.
આ પુસ્તક અને એમના જીવનમાંથી કઈ મુખ્ય ફિલોસોફી કે મૂલ્યો આપણને જોવા મળે છે? મને લાગે છે કે કલા પ્રત્યેનું એમનું જે સમર્પણ હતું એ સૌથી ઉપર છે.
સાચી વાત છે. જાણે ધર્મ હોય એ રીતે એ લોકો કલાને જીવ્યા. એમના માટે કલા કોઈ નોકરી કે શોખ નહોતો, એ જીવનનો અર્થ હતો.
શ્વાસ લેવા જેટલું જરૂરી.
બરાબર. અને એના માટે ગરીબી, ભૂખ, લોકોની ટીકા બધું સહન કરવાની એમની તૈયારી હતી. અને એકબીજાની એ કલાત્મક જ્યોતને એમણે હંમેશા જાળવી રાખી.
અને એમનો સંબંધ પોતે જ એક મોટી વાત છે. એને કોઈ ખાનામાં નાખી જ ન શકાય. પ્રેમ, મિત્રતા, કલા, આધ્યાત્મ બધું જ હતું.
હા, અને એનાથી પણ કંઈક વધુ. એ જ કદાચ સાચા સોલમેટની વ્યાખ્યા હશે, જે તમારા મૂળ તત્વને ઓળખે, સ્વીકારે અને પોષે, પછી ભલે સંબંધનું નામ ગમે તે હોય.
બરાબર.
બીજો એક મુદ્દો છે ગરીબી અને સર્જનાત્મકતાનો સંબંધ. ઘણીવાર આપણને એમ લાગે કે સુવિધા હોય તો જ કંઈક સારું બને.
હા, પણ એમણે બતાવ્યું કે અભાવ પણ તમને ધારદાર બનાવી શકે છે.
ચોક્કસ. સંઘર્ષ એમના માટે પીડાદાયક હતો, પણ એમાંથી જ એમની કલા વધુ નીખરી, એક શક્તિશાળી પ્રેરક બળ બન્યું.
ઓળખની શોધ અને પરિવર્તનનો સ્વીકાર પણ બહુ મહત્વનો છે.
હા, બંને જણા પોતાની જાતને શોધતા રહ્યા, બદલાતા રહ્યા, પોતાની કલાને, પોતાની જાતીયતાને સમજવાની અને સ્વીકારવાની હિંમત દેખાડી.
અને સ્થળ અને સમયની પણ વાત કરવી પડે. 1960-70નું ન્યૂયોર્ક
એ માત્ર બેકડ્રોપ નથી, એ જીવંત પાત્ર છે. બ્રુકલિન, ચેલ્સી હોટેલ, સીબીજીબી, આ જગ્યાઓ અને એ સમયનો માહોલ એમને ઘડવામાં બહુ મોટો ભાગ ભજવે છે.
પુસ્તકમાં ક્યાં ક્યાંક ભાગ્ય અને સંયોગની પણ વાત આવે છે, ખરું ને?
હા, એમની મુલાકાત જ જુઓ, એમાં જાણે કોઈ અદ્રશ્ય હાથ હોય એવું લાગે.
અને છેલ્લે આખું પુસ્તક એક સ્મરણ છે, એક શોકગીત છે અને એક વચનપાલન છે.
બરાબર. રોબર્ટ મેપલથોર્પ માટે, એમની યુવાની માટે, એમણે સાથે વિતાવેલા સમય માટે અને એ વચન માટે જે પેટીએ નિભાવ્યું.
જો આપણે એમના જીવનના ત્રણ સૌથી મહત્વના ટર્નિંગ પોઈન્ટ્સ ગણવા હોય તો કયા કહી શકાય?
મારા મતે પહેલો અને સૌથી અગત્યનો તો રોબર્ટ મેપલથોર્પ સાથેની મુલાકાત જ 1967માં.
હા, એ તો પાયાનો પથ્થર હતો.
બરાબર. એ આકસ્મિક મુલાકાતે જ એમના આખા જીવનની અને કલાની દિશા નક્કી કરી દીધી. એમની ભાગીદારી, એમની નિષ્ઠા, બધું ત્યાંથી શરૂ થયું.
બીજો વળાંક હું ચેલ્સી હોટેલમાં રહેવા જવાનું ગણીશ, 1969માં.
હા, એ પણ ખૂબ મહત્વનું. એકલતા અને સંઘર્ષમાંથી નીકળીને સીધા ન્યૂયોર્કના ધબકતા કલા જગતના કેન્દ્રમાં.
એમના માટે એ યુનિવર્સિટી જેવું બની ગયું.
સાચી વાત. એમના કલાત્મક વિકાસ માટે, પોતાના રસ્તા શોધવા માટે એ જગ્યા બહુ કેન્દ્રીય રહી.
અને ત્રીજો.
ત્રીજો અને કદાચ સૌથી ભાવનાત્મક રીતે ઊંડો વળાંક એ રોબર્ટનું મૃત્યુ અને એ પહેલા એમણે પેટી પાસેથી લીધેલું વચન, 1989. એ એક મોટી ખોટ હતી, પણ એમાંથી જ જસ્ટ કિડ્સનો જન્મ થયો. રોબર્ટની ઈચ્છા પૂરી કરવાની એ જવાબદારીએ પેટીની કલા, મૃત્યુ અને વારસા વિશેની સમજને વધુ ઘેરી બનાવી. શોકને કલામાં બદલવાની એક ક્ષણ હતી.
આ બધા પરથી આપણા જેવા સામાન્ય માણસો માટે શું બોધપાઠ છે?
મને લાગે છે કે પહેલો બોધપાઠ તો સાચા સાથીની શક્તિનો છે. પછી એ કલાત્મક સાથી હોય કે જીવનનો, કોઈ એવી વ્યક્તિ જે તમારી દ્રષ્ટિ સમજે, તમને ટેકો આપે અને સાચો અભિપ્રાય પણ આપે.
આવો સાથ કેટલો કિંમતી હોય છે એ આ સંબંધ પરથી સમજાય છે.
બીજું, પ્રક્રિયા પર ધ્યાન આપવું. પરિણામ કે સફળતાની ચિંતા કર્યા વગર પોતાના કામમાં, પોતાની સાધનામાં લાગ્યા રહેવું. શરૂઆતમાં કોઈ ઓળખતું નહોતું, પૈસા નહોતા, પણ તેઓ સતત કામ કરતા રહ્યા, કેમ કે કામ પોતે જ એમના માટે આનંદ હતો.
સ્થિતિસ્થાપકતા અને ત્યાગનું મહત્વ પણ દેખાય છે.
ચોક્કસ. મુશ્કેલીઓ તો આવવાની જ, પણ મર્યાદાઓમાંથી પણ કંઈક નવું શોધી શકાય છે અને મોટા સપના માટે કંઈક છોડવું પણ પડે છે.
પ્રેમ અને સંબંધો વિશે પણ નવેસરથી વિચારવાની પ્રેરણા મળે છે.
હા, સૌથી અર્થપૂર્ણ સંબંધો ઘણીવાર કોઈ ચોક્કસ લેબલમાં નથી બંધાતા. તેઓ સમય સાથે બદલાય છે, વિકસે છે, પણ ટકી રહે છે, જેમ પેટી અને રોબર્ટનો સંબંધ.
રોમેન્ટિક ન રહ્યો, પણ વધુ ગાઢ બન્યો.
અને છેલ્લે એક પ્રમાણિક, શું કહેવાય, કલાત્મક જીવન જીવવાની વાત. અહીં કલાત્મક એટલે માત્ર કલાકાર હોવું એવું નહીં, પણ જીવનને જ એક કલાકૃતિની જેમ જોવું.
હેતુપૂર્વક જીવવું, સુંદરતાને માણવી, પોતાની અંદરની વાતને વફાદાર રહેવું.
બરાબર.
તો આખી વાતચીતને અંતે ત્રણ મુખ્ય મુદ્દાઓ તારવીએ, એક ભાવનાત્મક, એક બૌદ્ધિક અને એક સાર્વત્રિક જીવન બોધકાઠ.
ભાવનાત્મક રીતે હું કહીશ કે સૌથી ઊંડા માનવીય જોડાણ ઘણીવાર સરળ વ્યાખ્યાઓમાં સમાતા નથી. એકબીજાની ઊંડી સમજ, અતૂટ ટેકો અને એક સહિયારો હેતુ, આવો સંબંધ જીવનની સૌથી મોટી તાકાત બની શકે છે, જે રોમાન્સ, મુશ્કેલીઓ અને મૃત્યુથી પણ પર હોય છે, પેટી અને રોબર્ટ જેવો.
અને બૌદ્ધિક રીતે શું શીખ મળે?
બૌદ્ધિક રીતે આ પુસ્તક શીખવે છે કે સાચી કલાત્મક સિદ્ધિ એ પરિણામની પાછળ દોડવાથી નહીં, પણ પ્રક્રિયા પ્રત્યેના સમર્પણથી આવે છે. એમાં ત્યાગ જોઈએ, શિસ્ત જોઈએ અને ટકી રહેવાની ક્ષમતા જોઈએ. સફળતા નકલથી કે શોર્ટકટથી નહીં, પણ પોતાની મૌલિક દ્રષ્ટિ અને મહેનતથી મળે છે.
અને છેલ્લે સૌને લાગુ પડે એવો સાર્વત્રિક બોધપાઠ.
સાર્વત્રિક બોધપાઠ એ છે કે મુશ્કેલી અને નુકસાન, ભલે ગમે તેટલા પીડાદાયક હોય, એ વિકાસ અને કંઈક નવું સર્જવા માટે બળ પણ આપી શકે છે. મુશ્કેલીઓનો સ્વીકાર કરવો અને શોક જેવી ઊંડી લાગણીઓને કોઈ અર્થપૂર્ણ કામ કે વારસામાં રૂપાંતરિત કરવી, એ મનુષ્ય તરીકેની આપણી એક અદ્ભુત ક્ષમતા છે. પેટી સ્મિથે આ પુસ્તક લખીને એ જ કર્યું.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.